હેલો ગાઈસ, હું છું રાજશ્રી સાગર અને આજે આપણે વાત કરશું મોટિવેશન ઉપર, જેનું શીર્ષક છે જીવન સંગ્રામ અને મોટિવેશનની હકીકત. આશ્ચર્ય થાય છે ને, જીવન સંગ્રામ અને મોટિવેશનની હકીકત શું છે? તો ચાલો જોઈએ. મોટિવેશન મોટિવેશનથી ભરીને પડી છે દુનિયા. જ્યાં જુઓ ત્યાં મોટિવેશન, અને ઉપરાંત આજકાલની જનરેશન હતાશ, નિરાશ, ડરેલી, ગભરાયેલી, હારેલી, કોઈક મૃત્યુનો સહારો લીધેલ તો કોઈકનું જીવન જ મૃત્યુ સમાન. અને તારણ આખરે એ જ કે કોઈક માનસિક રીતે ત્રસ્ત તો કોઈક શારીરિક. એટલે પછી તેમને મોટિવેશનની ગોળીઓ આપવામાં આવે, કેપ્સ્યુલ અને ઇન્જેક્શન સ્વરૂપે. ને એનો હમણાં તો રાફડો ફાટી નીકળ્યો છે. મોટિવેશનલ લેક્ચર, સેમિનાર, સ્ટેટસ, કવિતા, ઉદ્ધરણો, અવનવા ગીતો, બાપ રે કેટલું બધું. હવે તો એવું લાગે છે કે બાળક મોટિવેશનની માર ખાઈને જ મોટું થઈ રહ્યું છે. હા, એ જ થયું ને, કારણ કે આજકાલના નવજુવાનિયાઓને ઘર પરિવારમાં માતા પિતા કે વડીલ દ્વારા સલાહ સૂચન આપવામાં આવે તો કચકચ લાગે છે, રોકટોક લાગે છે. તેમના પર હુકમો થોપવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે. પરંતુ તે જ સલાહ સૂચનોને હોંશે હોંશે મોટિવેશનલ વિડીયોમાં જોવે છે, તેમના સેમિનાર ભરે છે. આ જોઈને એ સ્પષ્ટ થાય છે કે ઝીરોની કિંમત ઝીરોમાં જંકાય છે, પરંતુ તેઓ ભૂલી જાય છે. શૂન્ય ના હોત તો શરૂઆત ના હોત. તમને પ્રશ્ન નથી થતો કે મોટિવેશનની જરૂર ક્યારે પડે? જ્યારે મુસીબત માથે બેઠી હોય અને માણસ માનસિક રીતે હારી ગયો હોય, કાં તો ડરી ગયો હોય, તેણે બધા જ શસ્ત્રો નીચે મૂકી દીધા હોય, એટલે પછી મોટિવેશનનો આશરો લઈ માનસિક રીતે સજ્જ થાય અને ફરી પરિસ્થિતિ સામે લડવા બેઠો થાય. પરંતુ આ બધું ક્ષણિક હોય છે. જેમ કોઈ વ્યસનીને વ્યસન કરવાથી નશો ચડે અને અમુક કલાકોમાં ઉતરી જાય, તેમ મોટિવેશનલ વિડીયો જોવાથી કે સેમિનાર ભરવાથી તે લોકોના ધારદાર શબ્દો આપણા મગજ પર ઊંડી ચોટ પહોંચાડે, આપણને પ્રેરણા આપે જે તે કાર્યને પૂરા જોશ અને જનૂન સાથે કરવાની. એટલે આપણને તેનો નસો ચડે. આપણે કરીએ પણ છીએ, પરંતુ તે થોડા કલાકનો મહેમાન હોય છે અને પછી ઉતરી જાય, ફરી પાછું તેને ચડાવવાનું અને બસ આ જ ક્રમ ચાલ્યા કરે. એનો અર્થ એ નથી કે આ બધું ખોટું છે, પણ ક્યાં સુધી? શું આપણે હજુ પણ એટલા સમજદાર નથી થયા કે આપણી પોતાની જવાબદારીઓને સમજી પૂરી નિષ્ઠાથી સતત નિભાવતા રહીએ? હા, એવું બને કે ક્યારેક થાકી જઈએ કે હારી જઈએ, પરંતુ શું એવું ના બને કે ક્ષણિક વિરામ લઈ ફરીથી એ જ જુનૂન સાથે કર્મ કરતા રહીએ? અચ્છા, હવે મને એક પ્રશ્નનો જવાબ આપો. ક્યારેક આપણે વાહન લઈને ક્યાંક જવા નીકળ્યા હોઈએ અને મંજિલે પહોંચીએ તે પહેલાં વાહન બંધ થઈ જાય, કે પછી ચાલતા નીકળ્યા હોઈએ અને રસ્તામાં થાકી જઈએ, તો શું આપણે પાછા વળી જઈએ છીએ? નહીં ને. તો પછી જીવનમાં આવેલી મુસીબતથી ગભરાઈ કેમ જઈએ છીએ? અને એવું પણ નથી હોતું કે આ બધું આ પૂર્વે ક્યારે બન્યું જ નથી હોતું? ક્યારેક ને ક્યારેક આવી જ કોઈક મુસીબતનો શિકાર આપણે બનેલા હોઈએ છીએ. કદાચ ત્યારની પરિસ્થિતિ થોડીક જુદી હશે, કદાચ અત્યાર કરતા વિપરીત પણ હોઈ શકે. તો પછી કેમ આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોથી કંઈ શીખતા નથી? કેમ વળી વળીને એ જ રસ્તે જઈએ છીએ કે જે રસ્તાના દુષ્પરિણામો અગાઉ આપણે ભોગવી ચૂક્યા હોઈએ છીએ? નાનું બાળક કોઈક રમકડાની જીદ કરે તો હંમેશા તેને તે મળતું નથી, તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. તો પછી કેમ કોઈક વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના ગળે વળગીને બેસી રહીએ છીએ? શું ક્યારેક કોઈક અંધ વ્યક્તિ વિશે વિચાર્યું છે કે તેને ક્યાંથી ખબર પડે છે રાત કોને કહેવાય, દિવસ કોને કહેવાય? ક્યારેક 2 મિનિટ કોઈક બંધ ઓરડામાં આંખ બંધ કરીને બેસી જોજો. ના આકૃતિ, ના કોઈ ચિહ્ન કેવું દ્રશ્ય પ્રતીત થાય છે. અને પછી ધીમેથી ઓરડાને પ્રકાશિત કરજો, કે પછી આંખો પર ધીમો પ્રકાશ ફેંકજો. થઈ ખરી કોઈ અનુભૂતિ? કોઈ ઝીણી હલચલ જણાઈ આંખોમાં? તો બસ આ જ છે અંધ લોકોની દુનિયા. આમ નાના નાના સંકેતોને સમજી પરિસ્થિતિ સાથે સમન્વય સાધી બાહ્ય દુનિયા સાથે તાલમેલ બેસાડી આપણી આશા કરતા પણ વધુ સરળતાથી જીવી લે છે આવા લોકો. જો તેઓ અંધ હોવા છતાં સંકેતોને સમજી સહર્ષ સ્વીકારી શકતા હોય તો આપણે શા માટે નહીં? અને આમ જોવા જઈએ તો આપણું મન પણ અંધ જ છે ને. તેને ક્યાં આંખો છે, છતાંય તે બધા અંગો પર હાવી થઈ જાય છે. તે જે વિચારે છે તે જ પ્રમાણે અનુસરે છે. ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે રસ્તે જતા હોઈએ અને સામેથી કોઈક વાહન આવતું જણાય, તે સંજોગોમાં પહેલાં તો આપણું મન શું કરવું તે વિશે વિચારશે અને પછી ચેતાતંતુઓને આદેશ આપશે, ચેતાતંતુ અંગોને આદેશ આપશે અને અંગો જે તે કાર્યને અનુસરશે. આ બધી પ્રક્રિયા આપણી જાણ બહાર હોય છે અને તે પણ આપણને ખબર નથી હોતી કે આપણા મને આ વિચાર્યું ક્યારે, છતાં પણ આ બધું નિયમિત ચાલ્યા કરે છે. મોટિવેશન આપણી અંદર જ છે, આપણે જરૂર છે તો બસ તેને જાણવાની. જો અકસ્માત જેવા સંજોગોમાં મન સકારાત્મક નિર્ણય લઈ શકતું હોય તો અણધારી આવી પડેલી આપત્તિમાં કેમ નહીં? શું કારણ છે કે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ? ખૂબ જ પ્રેક્ટિકલ વાત છે મિત્રો, વિચારજો ક્યારેક. અકસ્માતે અકસ્માત સર્જાતા જીવનનું જોખમ જણાતા મન બચાવના વિકલ્પો શોધવા લાગે છે. તેનાથી વિપરીત જીવનમાં આવી પડેલી મુસીબતના સંજોગોમાં મન વિલયના વિકલ્પો શોધવા લાગે છે. આવું કેમ? મુસીબત કોઈ માણસ તો નથી કે જેના મનમાં શું ચાલી રહ્યું હોય તે આપણે ના જાણી શકીએ. મુસીબત તો એક પારદર્શક કાચ છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. મુસીબતને ખેડ્યા પછીનું ભવિષ્ય કેવું હશે, ના ખેડ્યા પછીની પરિસ્થિતિ શું હશે તેની જાણ આપણને બરોબર હોય છે અને છતાંય આપણે ડરી જઈએ છીએ. શું હજી પણ આપણે એટલા સક્ષમ નથી થયા કે કોઈ પણ આંધી તોફાન સામે સજ્જડતાથી ઊભા રહી શકીએ? મુસીબતના ડરથી ડરીને મો છુપાવતી કોઈ માતાને જોઈ છે કે પછી ટાણે કટાણે આવી પડેલી વિપદાનો ભોગ બને રોતા કકડતા ક્યારેય કોઈ પિતાને જોયા છે? અને ખૂબ જ શર્મિંદા કરે તેવી ઘટના કે પોતાના જ પુત્ર દ્વારા કાઢી મૂકવામાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આત્મહત્યા કરતા ક્યારે જોયા છે? અને આપણે કાલ બપોરના નવજુવાનિયા મુસીબતનો મ પણ નથી વાળ્યો અને પૂરેપૂરા વળી જઈએ છીએ. જીવન કોઈ દ્વંદ્વ યુદ્ધ છે કે જેમાં લડતા લડતા શારીરિક ઈજા થશે? નથી ને. તો માનસિક પીડા તો થોડી રહેવાની, અને મુસીબતની માર જેટલી મોટી હશે ઈજા પણ તેટલી જ મોટી હોવાની. શારીરિક ઈજાને આપણે મલમ પટ્ટી કે દવા દ્વારા મટાડીએ છીએ, એમ જ માનસિક ઈજાનો પણ આત્મવિશ્વાસ, અથાક પરિશ્રમ અને આગવી સૂઝબૂઝ દ્વારા ઈલાજ કરી શકીએ છીએ. જેમ શારીરિક ઈજાને મટતા વાર લાગે છે, તેમ માનસિક ઈજા માટે પણ થોડી ધીરજની જરૂર છે. અને તેમ ન કરતા આપણે પોતે જ આપણા વિકાસને રકાસ તરફ દોરી જઈએ છીએ. તો મુસીબતની પળોમાં જરૂરી છે થોડી ધીરજ રાખવી અને આત્મવિશ્વાસનું તણકલું ક્યારેય બુજવા ન દેવું. અલબત્ત આત્મવિશ્વાસની નાવે સવાર થઈ પરિશ્રમના હલેસાથી જીવનરૂપી દરિયાને પાર કરવાનો છે. આ દરિયાની એક પાળે આપણો જન્મ હતો, જેને છોડી આપણે ઘણા આગળ આવી ચૂક્યા છીએ અને હવે જ્યાં સુધી બીજી પાળ એટલે કે મૃત્યુ સુધી નથી પહોંચતા, ત્યાં સુધી માર્ગમાં નાની મોટી ઘણી ભરતીઓ આવશે જેનો ડરીને નહીં પણ સામી છાતીએ સામનો કરવાનો છે. કંસને મારવા કૃષ્ણ કે હળાહળને પીવા મહાદેવે મોટિવેશનની મદદ નહોતી લીધી. તેઓ તકલીફ સામે આવી આગળ વધ્યા, સામનો કર્યો અને આજે પૂજાય છે. તમે પણ પૂજાશો, તમારો આત્મા પણ પૂજાશે. બસ જરૂર છે તો એ હળાહળની દિશામાં પગ ઉપાડવાની.